દાદાવાણી સપ્ટેમ્બર 2019. અહો અહો આ જાગૃત દાદા. સંપાદકીય: પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે 1958માં અમને જ્ઞાન થયા પછી પૂર્વજીવનના દોષો દેખાવા માંડેલા. રોજના 3-3 હજાર દોષો દેખાતા હતા. તે 4 વર્ષ પ્રતિક્રમણ કરી બધા દોષો ચોખ્ખા કરી જ્ઞાનીપદે પહોંચ્યા. તો પછી પ્રશ્ન એમ થાય કે જ્ઞાનીપદે પહોંચ્યા પછી તેઓ કેવા અને શેના પ્રતિક્રમણ કરતા હશે? જ્ઞાનીઓની પ્રત્યેક ક્ષણ કલ્યાણ અર્થે હોય છે, તો તેમને પ્રતિક્રમણ શાના? આવા કંઈક ગુહ્ય પ્રશ્નોના જવાબ આ અંકમાં સંકલિત થયા છે. દાદાશ્રી પોતાની દશાનું વર્ણન કરતા કહે છે કે અમારે તો વાળ જેટલીય ભૂલ થાય તો તરત ખબર પડી જાય. તેમ અહીં કેવી કોર્ટ હશે? કેવું જજમેન્ટ હશે? અમારા પ્રતિક્રમણ તો ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ, કલ્યાણના નિમિત્ત માટેનો રાગ, અમારી ખટપટો, સ્યાદવાદ ચૂક્યાના દોષ થતા પૂર્વેના પ્રતિક્રમણો નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. જ્ઞાની પુરુષની એક સ્થૂળ કે સૂક્ષ્મ ભૂલ ના હોય, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો જ હોય જેના પોતે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા હોય, અને એ ભૂલો કોઈને નુકસાન કરતા ના હોય, માત્ર પોતાના કેવળ જ્ઞાનને જ રોકતી હોય. પૂર્વે ઉદયમાં આવેલી દશાઓમાં પોતે આજે નથી, આજે આત્મારૂપ પોતે છે, છતાં પોતાનો પૂર્વાશ્રમ વાણીમાં બોલ્યા તે નિશ્ચય દ્રષ્ટિએ ભૂસી નાખવું પડે. બોલતી વખતે જાગૃતિ હોય જ કે આ હું નથી, એ પોતે તે નથી, એ આત્મા છે ને હું આત્મા છું, છતાં બોલવાનું ઉદયમાં આવ્યું માટે ચોખ્ખું કરવું પડે. પ્રગટ જ્ઞાન અવતારની આ જ અદ્ભુતતા છે. પોતાનું આત્માપણું ચૂકવું નથી, અને અજ્ઞાન દશામાં વ્યવહારની ભૂલોના પ્રસંગો પોતાના જીવનમાં જે બન્યા તે ખુલ્લા કર્યા અને ચોખ્ખા કરી નાખ્યા. જોડે જોડે નિશ્ચયથી તત્વદ્રષ્ટિ ચૂકાય નહીં તે વાતે ખુલ્લી કરી. આમ નિશ્ચયની સાથે સાથે વ્યવહારથી પણ સંપૂર્ણ શુદ્ધતામાં આવી ગયા. દાદાશ્રી કહેતા હતા કે મારામાં ભૂલ જ નથી એવું તો ક્યારેય ના બોલાય. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો. છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળ જ્ઞાન ઊભું થવું એવો નિયમ છે. દાદાશ્રીની અત્રે ઉચ્ચ કોટીની આંતરિક પરિણીતિ એમના જ શબ્દોમાં વ્યક્ત થઈ છે, જે વાંચતા જ એમના પ્રત્યે અંદરથી અહોભાવ થાય છે કે આપણા દાદા મહાન છે. હવે આવા દાદાની જાગૃતિની વાતો જાણ્યા પછી મહાત્માઓને પોતાના પુરુષાર્થ માટે દોષોના સ્વરૂપોને ઓળખી કેવી રીતે પ્રતિક્રમણરૂપી હથિયાર વાપરવું તેની સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લેવલની સમજ પ્રાપ્ત થાય છે, અને એ દિશામાં મહાત્માઓને પુરુષાર્થ મંડાય એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી સપ્ટેમ્બર 2019. અહો અહો આ જાગૃત દાદા.
આવરણ જોવા ના દે દોષો.
દાદા, હવે પોતાની પ્રકૃતિ દેખાવા માંડી છે, બધું દેખાય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું દેખાય, પણ એનો સ્ટડી અભ્યાસ કેવી રીતે કરવો? એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ? કેવી જાગૃતિ રહેવી જોઈએ?
પોતાની પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય, એ આપણને ખબર જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે, અને ઓછી ખબર પડી હોય તો દાડે દાડે સમજ વધતી જાય, પણ છેવટે ફૂલ સમજમાં આવે, પૂર્ણ સમજમાં આવે. એટલે આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે.
દાદા, પોતાની પ્રકૃતિને જોવાની હોય એમાં જોવાય નહીં ને પાછું ચૂકી જવાય, તો એમાં કઈ વસ્તુ કામ કરતી હોય છે?
આવરણ. એ આવરણ તોડવું પડે. એ તો
એ કેવી રીતે તૂટે?
આપણે અહીં વિધિઓથી તૂટતું જાય દાડે દાડે, તેમ તેમ દેખાતું જાય. આ તો બધું આવરણમય જ હતું, કશું દેખાતું નહોતું. તે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જોવાના દે બધું. અત્યારે બધાએ દોષ દેખાય નહીં. કેટલા દેખાય છે? 10-15 દેખાય છે?
ઘણા દેખાય છે દાદા.
100-100?
ચેન ચાલ્યા કરે.
તોય પૂરા ના દેખાય, આવરણ રહે ને પાછા. ઘણા દોષ હોય, અમારે વિધિ કરતી વખતે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થયા કરે ને, જે સામાને નુકસાન ન કરે એવા હોય, પણ એ દોષ અમને થાય તે ખબર પડે તરત અમારે એને સાફ કરવા પડે, ચાલે જ નહીં ને, દેખાય એટલા તો સાફ કરવા જ પડે.
જોયા રોજના 3000 દોષો.
1958માં તે દાડે જ્ઞાન થયેલું ને, ત્યાર પછી દોષ તો મહી અમુક ભરેલા જ હોય ને, તે દોષો બધા દેખાવા માંડેલા. તે પછી બધા દેખાઈ દેખાઈને જતા રહે, રોજના 3000 દોષ દેખાતા હતા, પછી બધા જતા રહ્યા. પણ અમારે કેવળ જ્ઞાન શેનાથી અટક્યું છે? ત્યારે કહે, કાળનો હિસાબ ખરો, પણ કાળનો હિસાબ તો એમ માનો કે આપણે કાળે અત્યારે ફેરવી આપીએ તો? ત્યારે કહે, ના, દોષોય ખરા, નર્યો દોષોનો જ ભંડાર છે આ બધો. આ બધા ક્રોધ માન માયા લોભ શેનાથી ઊભા થયા છે? બધા દોષોથી જ ઊભા થયેલા છે. હવે કેટલાક દોષ દેખાય છતાંય ન જતા રહે એનું શું કારણ હોય છે? કે એ દોષ ભારે હોય છે, એટલી ડુંગળીના પડ હોય છે ને, તે એક પડ દેખાયું એટલે એક પડ જાય જ, પછી બીજું પડ જાય, પણ છેવટે બધા ખલાસ તો થાય ને. એકે એક પડ દેખાયું એટલું જાય. હંમેશા દોષનો નિયમ કેવો છે? કે જે દોષ દેખાયો એ જાય, જય જ છૂટકો. પોતાને નિષ્પક્ષપાતી રીતે દેખાયો કે આ દોષ છે, તેથી એને જય જ છૂટકો છે. અને અમારા એવી રીતે જ જતા રહેલા. અમારી જાગૃતિ ટોપ પરની હોય, તમને ખબરે ના પડે, પણ તમારી જોડે બોલતા જ્યાં અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે પ્રતિક્રમણ રૂપી યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઈ જાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ? કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય, ને જેમ દોષો ઘટે તેમ જાગૃતિ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે જોઈએ છીએ અને જાણીએ.
જાગૃતિનો દીવો દેખાડે નીચ દોષો.
દાદા, આપને કેવી જાગૃતિ હોય?
દીવો સળગતો હોય એવું રાખીએ છીએ અમે. હે, લાઈટ ચાલ્યા કરતું હોય નિરંતર દીવો સળગે, પછી રાત્રે દાડે તીર્થંકરોને જે નિજ દોષ દેખાય તે દોષ અમને દેખાય. દુનિયા તો ત્યાં પહોંચે નહીં ક્યારેય, પણ એવી જગ્યાના દોષ દેખાય તીર્થંકરોને જે દેખાય તે.
બધાયના?
ના ના, અમારા જ. બધાને તો મારે શું કામ છે? અમે તો બીજાના દોષ જ ના જોઈએ કોઈના. દેખાય ખરા, પણ દોષિત જોઈએ નહીં, અમે તો નિર્દોષ જ જોઈએ. દોષ દેખાતાની સાથે જ નિર્દોષ જોઈએ. સામાના દોષ બિલકુલેય દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ.
છેલ્લી લાઈટથી અમારું કાચું લાગે.
પણ દાદા, અમને તો તમારું બધું જ આદર્શ રૂપ જ દેખાય.
એવું લાગે, પણ હું જ્ઞાન રૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઈટથી આ બધું કાચું લાગે. કેટલાક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતા શીખ્યા, હવે હું મારી જાતને જાણું ને કે મને જમતા જ નથી આવડતું. જમતાનો ફોટો કેવો હોવો જોઈએ, કેવું ચારિત્ર હોવું જોઈએ, એ અમને લક્ષમાં હોય જ.
સ્થૂળથી સૂક્ષ્મતમ ભૂલોની વ્યાખ્યા.
જગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો જ્ઞાની પુરુષ પાસે ના હોય, પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ. અમારામાં કયા દોષ હોય જ્ઞાની પુરુષમાં? જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય. આ દોષની તમને વ્યાખ્યા આપું. સ્થૂળ ભૂલ એટલે શું? મારી કંઈક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઈક ભૂલ ખાધી. સ્થૂળ એટલે અહીં બધા માણસ બુદ્ધિ વાપર્યા વગર આમ ઇન્દ્રિયોથી સમજી જાય કે એમનો દોષ છે. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં 25,000 માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો, પણ પેલા 25,000માંથી માંડ 5 જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય. સૂક્ષ્મ દોષ એટલે બુદ્ધિપૂર્વક, આમાંથી બધાને ના સમજ પડે. કોઈ બુદ્ધિશાળી હોય ને તેને સમજાઈ જાય કે આમણે ભૂલ કરી. જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિ જ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતા નથી. કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના દે એવા અમારા દોષો હોય જે અમને બાધક હોય, એટલે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે આ કળીકાળની વિચિત્રતાને લીધે.
સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષોના પાડે ફોડ.
દાદા, હવે આપે સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો કીધા, તેમાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો કયા?
સૂક્ષ્મતમ સૂક્ષ્મતર દોષો એ છે તે કોઈને નુકસાન ના કરતા હોય, પોતાને ક્રોધ માન માયા લોભ રહેતા હોય અને કોઈને નુકસાન ન કરે એવા ક્રોધ માન માયા લોભ હોય, એટલી નબળાઈ હોય એ કોઈનું નુકસાન ન કરે, પોતાનું નુકસાન કરે એ સૂક્ષ્મતર દોષો. અને સૂક્ષ્મતમ દોષો તો પોતાને નુકસાન ના કરે ને કોઈને નુકસાન ના કરે. ફક્ત સૂક્ષ્મતમ દોષોને લઈને એને આગળની દિશા થોડી કટકી હોય તો નીકળી જાય.
દાદા, કોઈ એક દાખલો આપો ને.
હા, અમારી 4 ડિગ્રી ખૂટે છે એ સૂક્ષ્મતમ દોષોને લઈને.
ફિઝિકલ દાખલો આપો ને કંઈક.
એ ના હોય દાખલા, એના હોય જ નહીં ને સૂક્ષ્મતમ. મારી 4 ડિગ્રી ખૂટે છે ને, એની જોડે સરખામણી કરવા જેવી કોઈ ચીજ ના હોય, કારણ કે સરખામણી કરવાની ચીજની બહાર નીકળ્યા અમે, બુદ્ધિની બહાર નીકળ્યા, બુદ્ધિની રેખા જ ઓળંગી.
ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ.
મારે પ્રતિક્રમણ કરવાના હોય મારા જુદી જાતના ને તમારાય જુદી જાતના હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય, એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય, તેના અમારે પ્રતિક્રમણ કરવા પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને. અમારે આ બધા જોડે વાતોય કરવી પડે, સવાલોના જવાબોય આપવા પડે, છતાં અમારે અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય. જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારે પ્રતિક્રમણ કરવા ના પડે, સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે.
સૂક્ષ્મતા જ્ઞાનીના પ્રતિક્રમણોની.
પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ, ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ડિસ્ચાર્જ રૂપે છે, પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો? જાગૃતિ કેમ મંદ થઈ? તેનો દોષ લાગે. ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ, અમે બે જણને છૂટા પાડીએ તેનોય દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ.
દાદા, તમે કરતા ભાવથી ના કરો તોય?
ગમે તે ભાવથી કરે, પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે. ડિસ્ચાર્જમાં જે અતિક્રમણો થયેલા હોય છે તેના આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા ડિસ્ચાર્જના પ્રતિક્રમણો કરવાના. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેના પ્રતિક્રમણ ના હોય, પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.
જગતમાં પોલ ચાલે નહીં.
હું જ્ઞાની પુરુષ છું તે મને તો જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા ઊભા સંડાસમાં બેસવું પડે, પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ તે કેટલા ડાબડા પાણી જતું હશે, અને પાણીનો ત્રાસ છે, પાણી કિંમતી છે તેથી ના, પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય, અને જ્યાં એક બે ડાબડાથી ચાલે એવું છે ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય? જો કે હું તો જ્ઞાની પુરુષ છું એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી પ્રતિક્રમણ કરી દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે, પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે, કારણ કે ત્યાં ચાલે નહીં. જ્ઞાની પુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, આ તો વિતરાગોનું રાજ છે, 24 તીર્થંકરોનું રાજ છે.
જ્યાં ઊંધું કર્યું ત્યાં છતું કરવું.
અમારામાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા હોય, લોકોનો હિસાબ ચૂકતે કરવાનો રહ્યો છે, ઋણાનું બંધ છે, જે હિસાબ આપણે ત્યારે ઊભો કરેલો, જેને ગાળ દીધી હોય ત્યાં છે તે એ ચોખ્ખું કરવાનું છે, જ્યાં ઊંધું કર્યું હોય ત્યાં છતું કરી આવવાનું છે, છતું કર્યું હોય ત્યાં પદ્ધતસર કરવાનું છે બધું પૂરું. તમને સમજ પડી એ વાત કે ના સમજ પડી?
પડી દાદા.
સૂક્ષ્મતર દોષને એવું બધું બોલતો હતો ખરો ને, એ ના બોલું તો ના ચાલે આ લોકોની પાસે?
જેમ છે તેમ કહેવાવાળા એટલે પછી
લોકો એમ કહે છે કે તમારા દોષ કેવા હોય એ અમારે જાણવા છે, પણ હું કહેતો હતો કે ભાઈ હજુ અમારે આટલા ગયા છે ને હજુ આટલા રહ્યા છે તે બીજા હું જાણું છું, નહીં તો મને કેવળ જ્ઞાન થાત. આ કપડાં પહેરું છું તે દોષ જ છે, વીંટી પહેરું છું એ દોષ, એ બધા દોષો એ સૂક્ષ્મતર દોષો, બીજા કોઈને નુકસાન કરતા નથી, ને સૂક્ષ્મતમ તો વળી એથી જુદા હોય પાછા, એ તો બહુ ઝીણા હોય.
સૂક્ષ્મતમ કેવા હોય?
અરે સૂક્ષ્મતર તમે સમજો તોય બહુ થઈ ગયું ને, સૂક્ષ્મતમની વાત શું કરવા કરો છો?
દાદા, ના છૂટકાની બધી વસ્તુ એ સૂક્ષ્મતર. આ જમવા ગયા ત્યારે તમે બોલેલા ને કે મારે આ છૂટકાનું જમવાનું છે કે ના છૂટકાનું જમવાનું છે?
હા બરોબર, ના છૂટકે જમવું પડે છે આ, નહીં તો વળી જમવાનું હોતું હશે.
નિર્જીવ અહંકાર પણ કાઢવો પડશે.
દાદામાં થોડોક અહંકાર તો હોય ને?
એ આ પટેલમાં જે 4 ડિગ્રી ઓછી છે ને તે અહંકાર એ પાછો કેવો? નિર્જીવ અહંકાર જીવતો નહીં, નિર્જીવ અહંકાર ડ્રામેટિક હોય, નાટકીય હોય. ડ્રામામાં ભર્તુહરી અંદરખાને જાણતો હોય કે હું લક્ષ્મીચંદ છું, એવું હું અંદરખાને જાણું છું કે હું તો દાદા ભગવાન જ છું, અને આ નિર્જીવ અહંકાર છે. એ નિર્જીવ અહંકાર શું કરે? ખમીસ પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે, ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે, આવજો ચંદુભાઈ તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ, એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય? શેના હારું ભગવાન આવજો બોલતા હશે, એ તો વિતરાગ કહેવાય. એ તો આવજો ને જજો, કશું બોલે નહીં, અને હું તમને મોક્ષ આપીશ એમ કહેલું ને, શા હારું આ ખટપટ? એટલે અમે ખટપટી આ વિતરાગ, આવી ખટપટો કરીએ ને વિતરાગ દશામાં રહીએ, એટલે આ 4 ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર, એ ફરી સજીવન થાય નહીં. જે નાટકનો ભાગ છે ને, એ એમ પટેલ નામનો પાઠ પૂરો થઈ રહ્યો છે.
દાદા, આપનામાં તો નિર્જીવ અહંકાર પણ ક્યાં છે?
એ નથી, તે છતાંય જે હજુ છે એ કાઢું છું.
એ કેવું? ના સમજાયું દાદા.
એ હું સમજુ ને, હું એમને એમ કંઈ કાચીમાં આવ્યા છું. તમને લોકોને લાગે છે કોઈ બનાવી જાય એવું લાગે છે?
ના દાદા.
તે કોઈનાથી અંજાઈ જાય એવું લાગે છે?
દાદા, અંજાઈ જાય એ નથી જાણવું, અહંકાર કાઢવાનો છે એ અમારે આજ જાણવું હતું.
શુદ્ધાત્મા તરીકે રહો જુદા, અને ચંદુને કહીએ કે પગે લાગ, જ્યારે પેલા જ્ઞાનીઓ લાગે નહીં ક્રમિક માર્ગના, અને ક્રમિકવાળા વાંધો ઉઠાવે, આપણે તો વાંધો નહીં ને. આ છે તે નાગા સાધુઓને, બધાને પગે અડીને આમ કરીને પગે લાગીએ, તમે નથી જોયું?
જોયું છે ને.
તે તમારા મનમાં જરા ખરાબ લાગે, પણ એ સમજો હજુ મારું કહેવાનું, એ જ અહંકાર છે. ના કરવું એનું નામ જ અહંકાર છે, અને કરવું તેનું નામે અહંકાર છે.
હા, તો આ તમારે કરવું એ આવ્યું ને?
ત્યાં અમારું હોય છે, અમે કરીએ છીએ કે નથી કરતા એ તમે જાણો નહીં.
દર્શન કરીએ છીએ કે નહીં એ તમે નહીં જાણો, એ અમારે જાણવું છે ને દાદા.
ના, એટલે અમે બધે કરીએ છીએ કે અમુક જગ્યાએ થાય છે એ તમારે જોયા કરવાનું.
હા, બધે નથી હોતું.
માટે જુઓ, એ તપાસ કરો ને. હું જે નિર્જીવ અહંકાર કાઢવા માટેના આ શબ્દો બોલું છું ને, તે અહંકાર છે. બોલો હવે. એટલે આ બધા જ કાઢવા પડશે તે કહું છું, તે અહંકાર છે. આ તેને ફરી ફરી વઢ્યો તે અહંકાર છે.
ટપકા બાકી તેથી રસ્તો પૂર્ણ ના થયો.
અહંકાર 2 પ્રકારના, એક ડિસ્ચાર્જ થતો મળદાલ અહંકાર જે ભમરડા જેવો છે, અને બીજો ચાર્જ થતો જીવતો અહંકાર જે શુરવીર જેવો છે, લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાના તો હાથમાં કશું નહીં બિચારાના, જેમ ભમરડો ફરે, એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં.
આપને સહજ થયેલું હોય બધું?
તોય કોઈ જગ્યાએ હાથ ડાળતાની સાથે ડિસ્ચાર્જ અહંકાર ખલાસ થાય એટલે સહજ થાય. એ સહજ તોય પણ આ કોઈ કોઈ જગ્યાએ આ રહી ગયા હોય ટપકા, કારણ કે રસ્તો પૂર્ણ થયો નથી ત્યાં સુધી અમુક ટપકા રહે, ત્યારે જ પૂર્ણ ના થાય ને. તેના માટે નહીં, પણ જે ટપકા રહી ગયા તે સિવાય શું? તો કહે બધું સહજ છે, અને તમારે અમુક અમુક સહજ થતું જાય, પણ પેલા ટપકા વધારે છે, એટલે તમને એમ જ લાગે કે રાતું જ દેખાય છે.
એને જ ચિત્રામણ કહેવાય છે ને દાદા.
એ તો હિસાબ આપણે ચૂકવ્યો નથી. ચિત્રામણ તો એવું છે ને, જેનો પ્રોજેક્ટ કરેલો હોય તે વસ્તુ ચિત્રામણમાં આવે.
દર્શન કરી કાઢ્યો અહંકાર.
એટલે જ્યાં જ્યાં દાદા દર્શન કરે ત્યાં જાણવું કે દાદાએ એમનામાં આ જાતનો અહંકાર હતો તે કાઢ્યો.
એ તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી, નહીં તો અમને કેવી રીતે ખબર પડે? દાદામાં અહંકાર છે જ નહીં, એવું જ છે અમને.
એ નથી જ, એ તો હુંય જાણું છું, પણ જે છે
એ અમે કંઈથી જાણીએ? પણ
અમે શું કહીએ છીએ વારે ઘડીએ તે તમને યાદ નથી? અમે લોકોને કહીએ છીએ કે ભાઈ, અમારે દેખાય એવી બધી ભૂલો અમારી ગયેલી છે, પછી બુદ્ધિથી સમજાય એવી એ ગયેલી છે, અને જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો છે કે જે બીજાને નુકસાનકારક છે નહીં એવી ભૂલો રહી છે, એવી
બીજાને ખબર પડે એવું નથી એ.
એ બીજાને ખબર પડે એવી નથી, અને હવે એ ભૂલો છે છતાં એમને કહું છું એ એમ જાણતા નથી કે આ શું કરે છે દાદા. એ મહારાજ જોડે કરેલી ભૂલ તે મેં ભૂલ પૂરી કરી નાખી. માતાજીના શા માટે દર્શન કરવા જાઉં છું હું? આ બધા મહાત્માઓને શા હારું તેડી જાઉં છું? પહેલા ભૂલો કરેલી તે ભૂલો માફ કરવા માટે ત્યાં તેડી જાઉં છું. તમને સમજ પડી ને? દુનિયા જોડે શું કરવું પડશે છેવટે?
બધી ભૂલો ભાંગીને ભૂલ વગરનું થવું પડશે.
તે અમે શું કરતા હઈશું?
આજ હવે સમજાયું દાદા?
સમજાયું ને? જ્ઞાની થઈને નમસ્કાર કરવા સહેલી બાબત છે, પહાડ ઉપરથી પડતું મેલું પણ નમસ્કાર નહીં કરું કહેશે.
દાદા, એ તો બોચાસણ ગયા ત્યારે આપે કહેવડાવ્યું હતું ને, યોગી બાપાને નમસ્કાર કરજો.
હા, બધાને મેં કહ્યું તું નમસ્કાર કરજો.
એ દાદા, અમે તો 17 વાર કે 100 વાર કરીએ એનો વાંધો નથી આવતો, નાના બાળકને કરવાનો વાંધો નથી, પણ તમે કરો ને ત્યારે મહી આમ જરાક થાય કે આ શું હશે.
નીરુબેનના મનમાં એમ કે આવડા મોટા આપણા દાદા ને તે બીજાને નમસ્કાર કરે તે આપણી આબરૂ જાય, તે ગયેલી જ છે ને. આપણી આબરૂ જ ક્યાં છે? કે દાડે હતી આપણી આબરૂ?
ના ના, આબરૂની વાત નથી. આબરૂ તો ઓળખે તો આપણી આબરૂ જાય ને, ઓળખનારો તો છે જ નહીં આપણને.
જાત્રામાં પગે લાગી કર્યો હિસાબ ચૂકતે.
આ અમે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો બોલીએ છીએ એ તમે જાણો છો ને? એ જે અમારા દોષો છે, જ્યાં જ્યાં હજુ કંઈક રહ્યા છે, તે સામાન્ય નુકસાનકારક નથી તો તે અમે ઓગાળી નાખીએ છીએ. બાકી નહીં તો જે આ મોઢું પહોળું કરીને પેલા સંત બોલતા હતા ને કે દાદા ભગવાન દાદા ભગવાન, ત્યારે મેં કહ્યું હું તો લઘુત્તમ છું. ત્યારે એ કહે એ જ ગુરુત્તમ, લઘુત્તમ એ જ ગુરુત્તમ.
પણ દાદા, તમારી ઓળખાણ નહોતી પડી એમને.
આ ઓળખાણ શી રીતે પડે? ઓળખાણ પૂરી તો તમને નથી પડી હજુ, આ આમને નથી પડી હજુ ઓળખાણ.
હા, તે એવું કંઈક કરો કે અમને ઓળખાણ પડી જાય દાદા.
એ ના પડે ઓળખાણ. તે પૂરી ઓળખાણ પડવા માટે તો કેટલી બધી ઊંચી દ્રષ્ટિ જોઈશે. ઓળખવા એટલી એકદમ ઓળખાય એવું હોય તો પછી કામ શું બાકી રહ્યું? અત્યારે જેટલી ઓળખાણ પડી એટલી તો છે જ તમારી પાસે, પણ હજુ ઓળખવાના બહુ બાકી છે.
વાળ જેટલાય નથી ઓળખ્યા.
બહુ ઓળખ્યા છે બીજા લોકો કરતા તો, પણ હજુ ઓળખવાના બહુ બાકી છે.
પણ દાદા, તમારી ઓળખાણ પૂરી થાય એવી જ નથી. રોજ રોજ નવું નવું જ દેખાડ દેખાડ કરો છો. કંઈથી અમે પૂરું કરી લઈએ? આજે તમે આ નવી વાત કાઢી કે જે અમને લક્ષમાં જ ના આવે.
હું નહોતો કહેતો કે અમારે સૂક્ષ્મતર ભૂલો ને સૂક્ષ્મતમ ભૂલો છે.
હા, પણ આનો તાળો મળવો જોઈએ ને, કે તે ઘડીએ બોલેલા ને આ પ્રસંગ.
ના, પણ તે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ શું હશે એવો વિચાર ના કર્યો તમે?
વિચાર તો, પણ બેઠું નહોતું. આ
કેટલા વખત હું બોલેલો હોઈશ?
500 વાર, ઘણી વખત.
કે ભાઈ, અમારામાં આટલા દોષ ગયા છે ને બીજા છે આટલા, અને તે કોઈને નુકસાનકારક નથી, આ કોઈને ખબર પડે એવા નથી.
પછી અમને કંઈથી ખબર પડે?
હવે એ દોષો કાઢવા માટે અમારે આ બધું ફરવું પડે છે.
આ પોઈન્ટ ઉપર આ ભાઈએ કહેલું કે આ બધા સંમેત શિખરજી જાય છે તેવો ભાવ બીજ નાખવા જાય છે.
એ તો એમની સમજણ પ્રમાણે કહે, પણ કેટલાકને નથી કરવું એ ભાવ થયો એ જ અહંકાર છે.
એ ભાવ થયો તે જ અહંકાર.
જે માણસો રાજી થયા નથી, નથી નમસ્કાર કરવા એવો ભાવ થયો, તે એને શું કહેવું? ખૂંચ્યું કેમ?
અહંકાર છે.
એ અહંકાર છે. અમે તો નાના બાળકને આમ પગે લાગીએ.
ના, પણ દાદા, પગે લાગવાનો ભાવ થયો અને પગે લાગ્યા એ અહંકાર નહીં.
એ અહંકાર છૂટ્યો છે કે અહંકાર વળગ્યો છે એ તમને શું ખબર પડે?
આપની બાબત તો બરાબર છે, પણ બીજા કોઈને આપ તો છોડો જ, બાંધો તો નહીં.
આ અમે અહીં જમવા બેસીએ છીએ તે અમારો હિસાબ ચૂકતે કરીએ છીએ. અમે અહીં કોઈ જગ્યાએ દેવું કરતા નથી એટલે પગે લાગીએ છીએ. પગે લાગીએ તે હિસાબ ચૂકતે કરીએ છીએ. અમે આ માઉન્ટ આબુ ગયા તે હિસાબ ચૂકતે કરીએ છીએ. બધો હિસાબ ચૂકતે કરીએ છીએ. હવે એટલો જો તમે હિસાબ કાઢો તો તમે ચડી જશો.
તો બરાબર છે, જેની જોડે હિસાબ હોય ત્યાં જ તમારે પગે લાગવાનું છે.
ખરા ખોટા હિસાબ બંધાયેલા હોય ને એ બધા પૂરા કરવાના, નહીં તો વળી જ્ઞાનીઓ કોઈકને પગે લાગે.
હા એ જ છે ને,
આખી દુનિયાના જ્ઞાનીઓને ખોળી લાવો, કોઈ કોઈને પગે લાગે નહીં.
કોઈ ના લાગે, બાવો બાવાને નથી લાગતો ને?
બાવો બાવાને ના લાગે કારણ કે અહંકાર છે. દુનિયામાં આ એક જ મૂર્તિ છે કે જેના દર્શન કરવા જેવા છે. સમજીને દર્શન કરી જાય તો કલ્યાણ થઈ જાય. 14 લોકનો નાથ અહીં પ્રગટ થયો છે, આ સિવાય બીજી જગ્યાએ નથી. એવું જો સમજીને કરી જાય તો કલ્યાણ થઈ જાય, પણ જેને સમજણ ના પડે એનું જશે, સમજણ પડે તે કમાશે. અમારી એવું કંઈ નથી કે તમે સમજો જ, અને વખતે ના સમજો એવું નથી. સમજો ને કમાઓ, અમે શું કહીએ છીએ?
સમજો ને કમાઓ.
આ તો અજાયબી છે, દુનિયાનું 11મું આશ્ચર્ય છે. બીજાને પગે લાગીએ છીએ ને એ આશ્ચર્ય ના કહેવાય.
અમારા પ્રતિક્રમણ દોષ થતા પૂર્વે.
મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા કે અમારા પ્રતિક્રમણ દોષ થતા પહેલા જ થઈ જાય છે.
હા, આ પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ તુરત જ થવાના, દોષ થતા પહેલા ચાલુ જ થઈ જાય. એની મેળે આપણને ખબરે ના પડે કે ક્યાંથી ઊભું થયું, કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળ જ્ઞાન, બીજું શું? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું, એનું પ્રતિક્રમણ અમારે થઈ હોવું ગયું. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય, અને બોલીએ ખરા અને પ્રતિક્રમણ કરીએ ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.
દાદા, અમારે ઘણી વખત એવું બને છે કે બોલતા હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય, પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે.
એ તમારો ને અમારો તો કેવો ફેર, તોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા.
તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતના કરો છો?
એની રીત ના જડે બળ્યું. જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી એ આવે ત્યાં સુધી એ રીત ખોળવી નહીં. આપણે આપણી મેળે ચડવું, જેટલું ચડાય એટલું સાચું.
અમારે ખોળવી નથી, જાણવી જ છે દાદા.
ના, પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, ક્લિયર જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય, જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું અનક્લિયર, બધા ઢગલે ઢગલા માટીના પડ્યા હોય ને, ઢેખાડા પડ્યા હોય એ ચાલે નહીં ને. છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને પોતાની ભૂલ દેખાય છે પછી વાંધો શો છે?
ના, આ તો જાણવા પૂછ્યું.
ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે. ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા.
આપની વાત જુદી છે દાદા.
ના, તેને અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. એક અક્ષરે છોડાય નહીં, કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ?
જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં.
જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતું હોય, એક બાજુ પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું એમ જાણતો હોય,
એ તો જ્ઞાની પુરુષની વાત થઈ.
ના, તમારે હવે એવું રહે ને.
એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય એ બંને ભેગું થતું હોય છે અને તે વખતે એનું પ્રતિક્રમણે થઈ જાય.
કેવળ દર્શન દેખાડે ભૂલ,
એટલે આ રિસર્ચ તેનું મૂકેલું છે એવું જોઈએ ને. ઉપર જેટલું તમે મારી વાણીનું રિસર્ચ કરો એના કરતાં હું વધારે કરું, કારણ કે મારી જાગૃતિ સંપૂર્ણ હોય. મારી જાગૃતિ એમાં જ હોય ને. આ ટેપ રેકોર્ડ ક્યાં ક્યાં ભૂલવાળી છે એટલું અમારે જોવાનું. જ્ઞાનમાં ભૂલ ના હોય, જ્ઞાનમાં એક્યુરેટ. આ વ્યવહારમાં થોડી ભૂલ થાય, વ્યવહારની વાતમાં ભૂલો થાય વખતે અમારી. આ સાંસારિક વ્યવહારિક બાબતનું જો પૂછેલું હોય ને તે મય ભૂલ નીકળે છે તેની અમને ખબર પડી જાય. પણ આમાં આ આત્માની બાબતમાં ભૂલ નહીં, વાસ્તવિકતામાં ભૂલ ના હોય અમારી. અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી સંપૂર્ણ સ્યાદવાદ ના હોય, કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે, એ તો સંપૂર્ણ સ્યાદવાદ, ઝપટમાં લીધા સિવાય બોલે. વાત તો એ એવી જ બોલે પણ ઝપટમાં લીધા સિવાય.
આપનું આ સ્યાદવાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છે ને, કે ભૂલ સ્યાદવાદમાં થઈ?
હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં, જ્ઞાને ખરું. પણ જ્ઞાનમાં 4 ડિગ્રી ઓછું એટલે આ સંપૂર્ણ સ્યાદવાદ ના હોય. અમારે દર્શનમાં બધું તરત જ આવી જાય, ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલની તરત ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતા ઘણો ટાઈમ લાગશે. તમે તો સ્થૂળ ભૂલો જુઓ છો, મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએ ને કે અમારો દોષ હોય છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાને દેખાય.
સ્યાદવાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય?
સ્યાદવાદ અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદવાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદવાદ પૂરું થઈ રહે એટલે કેવળ જ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ફૂલ દર્શન છે, પૂર્ણ દર્શન છે, તેથી બધાને કહ્યું ને કે કેવળ દર્શન આપું છું. અમારે પ્રતિક્રમણ કરવું પડે, અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓ ને, આપણું એટલું ફરજિયાત છે. કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે, બાકી કોઈનું ના બોલાય. આ દુનિયામાં બધાએ નિર્દોષ છે એવું જાણીએ છીએ, પણ કોઈનું બોલાય?
ના બોલાય દાદા.
એ જે વાણી નીકળે છે ને એની પાછળ તરત જ પાછું આના પ્રતિક્રમણ અમારા ચાલ્યા કરે. એ જુઓ ને કેવી દુનિયા છે. વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો, કેવું આ જગત છે. એ વાણી બોલે છે તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી, આ ખોટું છે, આવું ન હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે એ એની સાથે જાગૃતિ કરીને ચાલે. બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ, કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે, ફક્ત વર્તનમાં નથી આવ્યું. તે વર્તનમાં કેમ નથી આવ્યું? તો આ વાણી છે તે એ દખલ કરે છે.
દાદા કદી ખોડ કાઢે નહીં.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય. તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે, કારણ કે એ દોષો સ્થૂળ નથી.
દાદા, તમને અમારા પણ દોષ દેખાય?
દેખાય બધા દોષો, પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય, અમને તરત જ તેની ખબર પડી જાય. પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય, અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. બધાના દોષોની અમને ખબર પડી જાય, દોષ દેખાય છતાં આમને મય એની અસર થાય નહીં, તેથી જ કવિએ કહ્યું છે ને, માં કદી ખોડ કાઢે નહીં, દાદાને દોષ કોઈના દેખાય નહીં. પોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટવાળો પહોંચે નહીં, ત્યાં તો પહોંચે જ નહીં જજમેન્ટ, ત્યાં તો પહોંચે જ નહીં ચુકાદો, ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાડાના ગાડા દોષ જ્યાં કરે છે, આ તો સ્થૂળ જાડું ખાતું એટલે દોષો દેખાતા નથી, અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાય ને તરત ખબર પડી જાય કે આ દોષ થયો, એટલે એ કેવી કોર્ટ હશે અંદર, એ જજમેન્ટ કેવું. છતાંય કોઈ જોડે મતભેદ નહીં, ગુનેગાર જોડે મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં, કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં, એ તો ફોરેનમાં ગુનેગાર છે ને આપણે તો હોમ સાથે ભાંજગઢ છે, એટલે આપણે મતભેદ હોય નહીં ને. અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ, એટલે અમારે સહજ ક્ષમા હોય, એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ, અહીંથી લપસી પડે એવું લાગે, એ સ્લીપ થાય એવું હોય તો જ કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે, કારણ કે જાગૃતિનો માર્ગ છે આ, નિરંતર એલર્ટનેસ જાગૃતિનો માર્ગ છે આ.
જગત કલ્યાણ કરવાનો રાગ.
આ કાળમાં સંપૂર્ણ વિતરાગ ના હોય. અમે વિતરાગ છીએ પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વિતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે, એ રાગ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી અમને તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે. એટલે નીરુબેનને કંઈક કહીએ તે ઘડીએ રાજીપો જતો ના રહે અમારો, બીજાને એવું અવળું સમજાય, કારણ કે એની જોવાની દ્રષ્ટિ બરોબર નહીં ને. એવું છે, બીજા જોડે અમે વઢીએ ને તે ઘડીએ અમે ખુશીથી એની જોડે વાત કરીએ, પણ પછી મય ઓછું થઈ જાય. એને એમ લાગે કે મારી ઉપર તો દાદા ખુશ છે, કેટલા બધા સમભાવી છે, તમારી પર સમભાવ રાખીએ નહીં, એ રાખીએ તો પછી તમારા પરનો એ રાજીપો મય ઓછો થઈ ગયો કહેવાય.
એ સમજાય છે દાદા.
પેલા બીજા જોડે સંપૂર્ણ વિતરાગ હોઈએ, તમારી જોડે સંપૂર્ણ વિતરાગ ના હોઈએ, બીજે વિતરાગ હોઈએ, એટલે પછી ત્યાં એનામાં એના માટે અમારો પ્રેમ ઘટી ગયો ને વિતરાગ થતા ગયા, અને તમને વઢીએ એટલે અમારો પ્રેમ છે, તમારી જોડે વિતરાગ થયા નથી. વિતરાગ તમારી જોડે ના થયા એ બસ. તમને સમજાયું છે ને?
હા દાદા.
એ પછી આગળ વધીએ, અત્યારે ના સમજાય તો પછી સમજણ પડશે. જેને કશું જોઈએ નહીં, વગર કામની કાંઈ ભાંજગડ નહીં, એ વિતરાગ જ હોય ને. લોકોનું કલ્યાણ કરવાની ભાવના રાત દાડો, પોતાના શરીરની કાળજી નથી. આપણા મહાત્માઓનું કેવી રીતે સારું થાય, કેવી રીતે આગળ વધે એવી કાળજી છે ને. પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી, પછી સહજ ભાવ તદ્દન. અને પુરુષાર્થ શું છે? જ્ઞાન હોવા છતાં અસહજ.
દાદા, જ્ઞાન હોવા છતાં અસહજ?
અસહજ.
એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે, એ બંધ ભોગવવો પડે?
હા, સામાન્ય કલ્યાણ માટે ફળ તો આવે જ ને એનું, પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. થોડું બાકી રહ્યું હોય છે 4 ડિગ્રી, તે પછી 2 ડિગ્રી એ ખસેડે, બીજી 1 ખસેડે. એટલે આ બધું જ્ઞાન આપવાનું એ તો પુરુષાર્થ છે, એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે ઘણો ખરો પુરુષાર્થ જ અમારો હોય.
અમે ક્યાં છીએ એ મને સમજાય.
અમને એ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાઓ તો કહેશું કે શી રીતે આ દોષ હોય, આને દોષ ગણાય કેમ કરીને. જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો. દોષ એટલે પૂદગલના, પણ મૂળ માલિક તો આપણે, જવાબદાર તો આપણે જ ને. ટાઇટલ તો આપણું જ હતું ને પહેલાં. અત્યારે ટાઇટલ આપી દીધું, પણ એ કંઈ વકીલો છોડે કે કાયદા ખોળી કાઢે ને.
માલિકી પણ છૂટી ગયું છે એવું કહો છો, પછી દોષ આપણા કેમ કહેવાય? પૂદગલના દોષને આપણે શું લેવા દેવા?
આપણે કહેવાય નહીં, પણ જવાબદાર તો છો જ.
એ તો આપને માટે વાત છે.
એ તો દોષ અમને દેખાય છે તે અમને સમજાય છે ને. ઓહો, ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે. એ અમને સાચા લાગે છે પાછા, તે અમે ક્યાં છીએ, એ ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો, આવા કંઈ સંસારી દોષ થયા એવા નથી.
બહુ સૂક્ષ્મ હોય એ દોષો?
સૂક્ષ્માતિ સૂક્ષ્મ, સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહો, આ જ્ઞાની ક્યાં છે અને આ ભગવાન ક્યાં છે, ના સમજાય? તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હવે સાચા ભગવાન પકડ્યા, મેં તમને દેખાડ્યા, હજુ આખા વર્લ્ડને દેખાડીશ સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નથી કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે, પણ વિશ્વાસ નથી તેમને દેખાયા. આત્મા છે એવો તો વિશ્વાસ બેસી ગયો લોકોને.
ભગવાન નથી અમે.
આ સંસાર એટલે શું છે? ડેવલપમેન્ટનો પ્રવાહ છે એક જાતનો, એટલે એ પ્રવાહ એવો ચાલ્યા કરે છે. તેમાં શૂન્યતાથી માંડી અને ડેવલપમેન્ટ વધતું જ જાય છે. એ ડેવલપમેન્ટ શું થાય છે ત્યારે કહે, આત્મા તો મૂળ જગ્યાએ ઊભો છે, પણ આ વ્યવહાર આત્મા એટલો બધો ડેવલપ થતો જાય છે કે મહાવીર ભગવાન થયા, એ પૂદગલ ભગવાન થયું. એ માન્યામાં આવે પૂદગલ ભગવાન થયું?
હા, થયું જ ને, થાય જ છે ને, જોવાય છે.
અમારું પૂદગલ ભગવાન પદ પૂરું દેખાડે એવું નથી, એટલે અમે ના કહીએ છીએ. ભગવાન નથી અમે, પણ આ પૂરું દેખાડે એવું નથી એનો શું અર્થ? આવો ચંદુભાઈ, આમને આમ બોલાવીએ એ બધું શું છે? ભગવાનના લક્ષણ છે આ? બીજું, અમે કોક ફેરો ભારે શબ્દ બોલી જઈએ, અમને પોતાને સમજાય કે આ ભૂલ થઈ રહી છે એ પૂરી રીતે સમજાય. એક વાળ જેટલું એવું નથી જતું કે જે અમને અમારી ભૂલ ન દેખાય. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય. પણ હજી એ ડેવલપમેન્ટ કાચું ભગવાન થવા માટેનું, એટલે અમે ના કહીએ. ભગવાન થવું એટલે બધા આચાર વિચાર, બધી હરેક ક્રિયા ભગવાન જેવી જ લાગે. એ શું થઈ ગયું? આત્મા તો આત્મા જ છે, એ દેહ ભગવાન થયો, એનું નામ જ ડેવલપમેન્ટ. અત્યારે તમે આટલા ડેવલપમેન્ટ સુધી આવ્યા છો, હવે દેહ ભગવાન થાય એવું ડેવલપમેન્ટ બાકી રહ્યું. એ લોકોનું, બધા મહાત્માઓનું એવું જ થઈ રહ્યું છે. એમાંથી કેટલાક ઉતરીએ જાય, સંજોગો અવળા બાજે. તો અમે રોજ અમારું જોઈએ કે એક અક્ષરે કોઈના માટે વિરોધ ના હોય, અમને બિલકુલે ના ફાવતું હોય, ગમે તે અવળું બોલે તોય પણ એના માટે વિરોધ ના હોય.
મહિતી ભગવાન દેખાડે દોષો.
મારી જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળ જ્ઞાનને રોકતી હોય, કેવળ જ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ભગવાન મને દેખાડે, ત્યારે હું જાણું ને કે મારો ઉપરી છે આ, એવી ના ખબર પડે. આપણી ભૂલ દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં?
હા, બરાબર છે.
તેથી અમે કહીએ છીએ ને કે આ ભૂલ જે અમને દેખાડે છે એ 14 લોકનો નાથ છે, એ 14 લોકના નાથના દર્શન કરો. ભૂલ દેખાડનાર કોણ છે? 14 લોકનો નાથ એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર, એની હું ગેરંટી આપું છું. હું જ એમને ભજું છું ને, અને તમને કહું છું કે ભાઈ તમે દર્શન કરી જાઓ. દાદા ભગવાન 360 ડિગ્રી ને મારે 356 ડિગ્રી છે, એટલે અમે બે જુદા છીએ એ પુરવાર થઈ ગયું કે નહીં?
હાસ તો ને,
અમે બે જુદા છીએ. મહી પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે, એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, જળહળ જ્યોતિ સ્વરૂપ.
356 ડિગ્રી ને 360 ડિગ્રીમાં શું ફેર?
હવે દાદા જે કહે છે 356 ડિગ્રી ને 360 ડિગ્રીમાં ફરક ક્યાં એ સમજાવો.
અમારું અંશ કેવળ જ્ઞાન છે અને ભગવાનનું સર્વાંશ કેવળ જ્ઞાન છે,
એ બંનેનો તફાવત સમજાવો જરા. અંશ કેવળ જ્ઞાન અને સંપૂર્ણ કેવળ જ્ઞાન.
તીર્થંકરોને કેવળ જ્ઞાનના બધા અંશોથી કેવળ જ્ઞાન થયેલું હોય અને જ્ઞાનીઓને અમુક અંશોથી, બીજા અંશો બાકી રહેલા હોય.
360 ડિગ્રી એ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ.
તીર્થંકરોની 360 ડિગ્રી અને આપની 356 ડિગ્રીની તે ભેદ સમજાવશો.
360 વાળા છે તે આવું બોલે નહીં કે હેંડો તમને મોક્ષ આપું, અને જો હું તો ખટપટ કરું છું ને, હેંડો મોક્ષ આપું, ઓહો હો મોટા મોક્ષ આપવા વાળા આવ્યા. સંડાસ નથી થતું ત્યારે જુલાબ લેવો પડે છે ને મોટા મોક્ષ આપવા વાળા આવ્યા. આ તો એવું છે ને, એ કશું બોલે નહીં, એ વિતરાગ, અને અમે ખટપટીયા વિતરાગ. એ ખટપટ કરીએ તે શા હરું? શું પેટમાં દુખે છે તે ખટપટ કરો છો?
બીજાના માટે.
મનમાં એમ ભાવ છે કે જેવું હું સુખ પામ્યું એવું બધા પામો, બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી, પણ એ ભાવ છે ને. ભાવ છે ત્યાં સુધી એ ડિગ્રી ઓછી, કંઈ પણ ભાવ છે ત્યાં સુધી વિતરાગ સંપૂર્ણ નહીં, એટલે 4 ડિગ્રી અમારી ઓછી છે. અને પેલા તો કશું બોલે નહીં, ઊંધામાં ઊંધું થતું હોય તો એ જુએ કે આ ઊંધું થઈ રહ્યું છે, તોય ના બોલે, અક્ષરે બોલે નહીં વિતરાગ. આપણને કામ લાગે ખટપટિયા.
દાદા 57, 58 ને 59નું શું પછી?
એ તો ડિગ્રી પછી વધતી હોય ને, એ દશા બહુ ઓર ઊંચી હોય, એ દશા ઘણી ઊંચી હોય.
અમને કંઈક જરા ઉતરે એવું કહો ને.
એ જેમ જેમ આવશે ને ત્યારે સમજાશે.
360 વાળાને આ જગત કેવું દેખાય?
કોઈ જીવ દુઃખી છે નહીં, કોઈ સુખી છે નહીં, કોઈ દોષિત નથી, બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય. અમને નિર્દોષ દેખાય છે, પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે, શ્રદ્ધામાં અને જ્ઞાનમાં, પણ ચારિત્રમાં નથી. એટલે અમે બોલીએ કે આ તે ખોટું કર્યું, આ આનું સારું. સારું ખોટું બોલે છે ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા, એ હજુ વર્તનમાં આવ્યું નથી. તે વર્તનમાં આવશે ત્યારે 360 પૂરી થઈ જશે અમારી. આ મનમાં કશું નહીં અમારે, રાગ દ્વેષ જરાય નહીં, વાતોમાં બોલીએ.
તીર્થંકરોને હોય સંપૂર્ણ શુદ્ધતા.
આ અમે શુક્લ ધ્યાનના બીજા પાયામાં છીએ ને તમને પહેલા પાયામાં બેસાડ્યા છે, તેથી કવિ લખે છે કે દાદા વિશુદ્ધ હૃદય છે.
દાદાનો આત્મ કમ્પ્લીટલી વિશુદ્ધ જ બની ગયો છે. હવે જેવો દાદાનો આત્મ વિશુદ્ધ છે એવો જ સિમંદર સ્વામીનો હોય ને, એમનામાં ને આપનામાં શું ફેર?
એમનો બિલકુલ ચોખ્ખો, બિલકુલ પ્યોર. ફેર આ પેલી 4 ડિગ્રી ઓછી ને એના બધા આવરણો, તેના આ ઝોકા વાગે ને. આમ સત્સંગ માટે અમે બોલીએ, અત્યારે બોલીએ તે ખોટું નહીં, પણ બીજી આ વ્યવહારિક વાતો માટે આ અર્ધો કલાક અમારે બીજો જે જાય, શીંગો કેમ લાવ્યા ને ફલાણું કેમ લાવ્યા ને કેમ તમારે ના ખાવું જોઈએ, આવી બધી વાતો. તે હવે આ ચારિત્રમો છે, એ જ આવરણ છે, એ એમને ના હોય.
એમને કમ્પ્લીટલી ક્લિયર?
એમને કમ્પ્લીટલી ક્લિયર, બહુ ક્લિયર, જગત આખું આફરીન થઈ જાય એવું ક્લિયર. ત્યારે વાણીએ એવી નીકળે, જેટલું ક્લિયરન્સ એવી વાણી ક્લિયર, બસ એટલો નિયમ.
ચાર ડિગ્રી કમી એ સમજાય પણ દેખાય નહીં.
તમને ચાર ડિગ્રી ઓછી છે તો એ કઈ બાબતમાં?
હા, તે આ દુનિયાદારી બાબતમાં નથી, એ તમારે બધાને કામ લાગવામાં નુકસાનકારક નથી, પણ અમારે જે આગળનું જાણવાનું છે, જે સૂક્ષ્મતમનો અમુક ભાગ જાણવાનો બાકી છે, કે એના આધારે એબ્સોલ્યુટ જ્ઞાન સંપૂર્ણ કહી શકાય એમ નથી. એબ્સોલ્યુટમાં જરાક કચાશ છે. એબ્સોલ્યુટ છે ખરું, આ છે તે નિરાલંબ રહી શકાય ખરું, પણ બીજું જે જગત જાણવું જોઈએ એ સમજમાં આવે છે ખરું, પણ જણાતું નથી. નહીં તો પછી વર્ણન બધું આપી શકું. ભગવાન મહાવીરે જે વર્ણન આપ્યું એ બધું જ વર્ણન આપું હું. અત્યારે તો મારે ભગવાન મહાવીરનું વર્ણન કહેવું પડે છે કેટલુંક, તો કેટલુંક પૂછો તો જવાબમાં ભગવાન મહાવીરે કહેલું તે કહેવું પડે. હા, કેટલુંક મારું છે પણ કેટલુંક ત્યાંનું હોય, એટલે એ ચાર ડિગ્રી ખૂટે છે. એ જગતને કંઈ પણ નુકસાન ના કરે એવી એ ચાર ડિગ્રી છે, પણ એ ચાર ડિગ્રી ખૂટે એ છેલ્લું આવરણ છે, સૂક્ષ્મતમ આવરણ છે, તે જવાનું બાકી છે, જેના આધારે અહીંથી વસ્તુઓ બધી જણાવી જોઈએ એ મને સમજાય ખરું, પણ એ જણાય નહીં. આ જગત જે આખું કેવળ જ્ઞાનમાં દેખાવું જોઈએ મને, તે દેખાતું નથી. હમણે ઘડી પછી શું થશે તે મને દેખાતું નથી. હું બસમાં જઈશ કે શેમાં જઈશ તે મને દેખાતું નથી. એ પેલું કેવળ જ્ઞાનમાં બધુંય દેખાય. અહીંથી બસમાં જઈશ હું, બસ વચ્ચે રસ્તામાં અથડાશે તે પણ દેખાય, પણ એમને ખેદ ના હોય. એ પછી દરિયે ડૂબી જાય તો એમને ખેદ ના હોય. એટલે કેવળ જ્ઞાનમાં બધું જગત દેખાય એ અમને દેખાતું નથી, અને એની અમે ઉતાવળે નથી કરતા.
અહંકારની ભૂલથી કેવળ જ્ઞાનમાં નાપાસ.
આપે કહ્યું કે જ્ઞાની પુરુષને કેવળ જ્ઞાન ચાર ડિગ્રી અટક્યું છે અને આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળ જ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નથી. હવે આત્મજ્ઞાનની ઉપર અને કેવળ જ્ઞાનની નીચે એ બેની વચ્ચેની દશા છે દાદાની.
હા, વચ્ચેની દશા છે.
એ દશા કઈ કહેવાય?
એટલે નહીં આચાર્ય, નહીં તીર્થંકર, નહીં અરિહંત.
નહીં અરિહંત, નહીં આચાર્ય, પણ એનું કંઈ પદ તો હશે ને? કોઈ પદ કહેવાય નહીં એને?
પદ એનું મૂકેલું નથી ને, પાંચ જ પદો મૂક્યા છે. આ તો કેવળ જ્ઞાનમાં નાપાસ થયેલાને શેમાં મૂકવો? પરીક્ષામાં પાસ થઈ જાય તેને અરિહંતમાં મૂકવો, અને નાપાસ થયા એને શામાં મૂકવો?
તો એ પાછા આચાર્યમાં નથી આવતા, વચ્ચેમાં રહે છે.
ના, આચાર્યમાં શી રીતે આવે?
આ તો દાદા ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ.
ના, ત્રિશંકુ આમાં લેવા દેવા નહીં. આ પોતે જ ભગવાન છે, પણ એ નાપાસ થયેલા ભગવાન છે, બસ એટલું જ. અત્યારે તો ચાર ડિગ્રીએ નાપાસ થયો હું, એટલે આ તમારે કામ લાગ્યો. આ બધા લોકોને ફેલ ના થયો હોત, પાસ થયો હોત તો મોક્ષે ઉડી જાત.
પછી નાપાસ કેમ થાય?
કંઈ ભૂલ થઈ હશે તેથી જ તો ને. ભૂલ વગર તો કંઈ નાપાસ કરાય નહીં ને.
કેવી ભૂલ થઈ? કઈ જાતની ભૂલ?
ભૂલ અહંકારની થઈ હશે કંઈક. મહી હું પણ આવી ગયું હશે, હું જ છું, હું છું, હું છું, એ ભૂલને લઈને નાપાસ થઈ ગયા. હવે એ અહંકાર કાઢી નાખવો પડશે. તે કાઢી નાખ્યો બધો, હવે ચોખ્ખું કરી નાખ્યું.
તો હવે તો કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ ને?
હવે ચોખ્ખું થયું, પણ અત્યારે ના થાય. અત્યારે આ કાળ જ નથી ને. તે દાડે કાળ હતો, 2500 વર્ષ પહેલા ત્યારે કાળ હતો, અત્યારે એ કાળ નથી. ત્યારે મારે ઉતાવળે નથી, હું તો નિરંતર મોક્ષમાં જ રહું છું.
ચાર અંશ ખૂટ્યા તે ચારિત્ર મોહના.
એટલે તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ચાર જ અંશ ખૂટે છે?
તે તમને દેખાતા નથી? થોડા ઘણા
નથી દેખાતા, અમને તો દાદા પૂર્ણ દેખાય છે.
આ પટિયા પાડ્યા છે એ બધું નથી પાડ્યું એમણે? શેના હારું પટિયા પાડ્યા? કોઈ કહેશે, પટિયા પાડવા હારું તેલ ક્યાંથી લાવો છો? આ વાળ કોની પાસે કપાવો છો? આ વીંટી ક્યાંથી લાવ્યા છો? ચોરીને લાવ્યા છો? આ ચારિત્ર મોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્છા ના હોય, છતાં સામાન્ય દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે. અને મારે 4 ડિગ્રી ખૂટે છે એ બિનસ્વાર્થ નહીં, હું મારા સ્વાર્થારૂ બોલું છું. અમારે 4 ડિગ્રી ઇમ્પ્યોર હોય, જ્ઞાનમાં બહુ ઇમ્પ્યોરિટી ના હોય, એ વર્તનમાં ઇમ્પ્યોરિટી હોય. કપડાં, કોટ, બૂટ બધું પહેરીએ ને, એ બધું વર્તન કહેવાય. પેલું તો આની કાળજી ના હોય, એ કોટ બૂટ કશાની? પહેરાવનાર મળે તો પહેરે, અને ના પહેરાવનાર મળે તો એમ ને એમ. અને આ તો કોઈ ના પહેરાવનાર મળે તો હું મારી મેળે બૂટ ખોળીને પહેરું, હું એમને એમ ના નીકળું. એટલો ફેર. પેલાને ના પહેરાવનાર મળે તો એસે હિ, પહેરાવનાર મળે તો તૈસે હિ.
તપ બાકી તેથી અટક્યું કેવળ જ્ઞાન.
એટલે એ 4 ડિગ્રીમાં આ દેખીતું આવ્યું?
આ દેખીતું. બીજા ખાસ જોતા તો કેવળ જ્ઞાનને રોકે એવા દોષ છે, લોકોને નુકસાન કરે એવા નહીં. અમને દાઢામાં 100-100 ભૂલો થાય છે હજુય પણ. જે ભૂલો તમને કોઈને દેખાય નહીં એવી, પણ કેવળ જ્ઞાનને રોકે એવી. આપણે તો કામ સાથે કામ છે ને, આપણે તો મોક્ષે જવું છે. તે કોઈ કહેશે, તમારે ઢીલું રાખવું છે? ત્યારે કહે, ના, ઢીલે નહીં ને ઉતાવળે નહીં. આપણને એવું નથી કે આપણે ઉતાવળ છે કોઈ જાતની. ઉતાવળ હોય જ નહીં ને વિતરાગતામાં. આ કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી અમારે ખૂટે છે, તે અમુક ભાગ નહીં હોવાથી અમને આ જ્ઞાન અટક્યું છે. એ તપ સિવાય જ્ઞાન અટક્યું છે. એ તપ પૂરું થઈ જાય ત્યાર પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય, નહીં તો ઉત્પન્ન થાય નહીં.
ન ખપે પરતંત્રતા કોઈની.
4 ડિગ્રી તમારી ખૂટવાનું કારણ શું?
આ કાળને લીધે પૂરું ના થયું, નહીં તો કેવળ જ્ઞાન અમારા હાથમાં જ હતું. પણ આ કાળને લઈને પચ્યું નહીં. જ્ઞાની પુરુષ કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહેવાના જ આશયમાં હોય, પણ આ કાળને લઈને, કાળને હિસાબે કેવળ જ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકાય. પણ એમનો આશય કેવો હોય કે નિરંતર કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહેવું, કારણ કે કેવળ જ્ઞાન સ્વરૂપને એ પોતે જાણતા હોય. કેવળ જ્ઞાન સ્વરૂપ જણાય છે, બીજું જગત જણાતું નથી. આ કાળની એટલી બધી જોશબંધ ઇફેક્ટ છે કે કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહી શકાય નહીં. જેમ 2 ઇંચના પાઇપમાંથી પાણી ફોર્સ બંધ આવતું હોય તો આંગળી રાખે તો ખસી જાય, અને 1.5 ઇંચની પાઇપમાંથી પાણી આવતું હોય તો આંગળી ના ખસી જાય, એવું આ કાળનું જોશ એટલું બધું છે. એટલે જ્ઞાની પુરુષને સમતુલામાં રહેવા ના દે. આખો મોક્ષ અટક્યો છે 4 માર્કને કારણે, અને એ કાળચક્રના આધારે આ બેસી રહ્યો છું. લોકોનું કલ્યાણ થવાનું હશે તેથી બેસી રહ્યો, તે અમને નુકસાને નથી. લોકોનું કલ્યાણ થાવ, અમે તો મોક્ષમાં જ રહીએ છીએ.
પણ દાદા, 4 માર્ક જ રહી ગયા હતા ને, તમારે તો મૂળ વસ્તુ પકડવી હતી ને?
તે પણ એ કંઈ ભૂલ એમની નથી. એ તો કહે કે તમને હમણે પાસ કરી દઈએ, અમારે પેપર જોવામાં ભૂલ થઈ છે. હું કહું, ના બા, એવી તમે માથાકૂટ કરશો નહીં. મને આ વાત સાંભળવાની નવરાશ નથી. તમે માર્ક ઉમેરવાની વાત મારી પાસે કરશો નહીં, હું તો સ્વતંત્ર થયેલો છું. તમે ઉમેરી આપો એટલે મારે પરતંત્ર થવું પડે. હા, એક અમારા ઉપરીયા સિમંદર સ્વામી.
મારે 4 ડિગ્રી પૂરી કરવી પડશે ને?
કેવળ જ્ઞાનમાં પરીક્ષામાં નાપાસ થયો એટલે પછી મારે પરીક્ષા તો આપવી પડશે ને ફરી. મારે 4 ડિગ્રી પૂરી કરવી પડશે ને, એટલે હું જ આમ કરીને નમસ્કાર કરું છું. લોકો કહે છે, આ દાદા ભગવાન તમે? મેં કહ્યું, ના ભાઈ, આ પાદરણના પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ અને ઉપરી એવા બીજા ભગવાનોનાય ઉપરી. એ દાદા ભગવાન મહી છે, તે મહી પ્રગટ થયેલું સ્વરૂપ છે, તે દાદા ભગવાન છે. આ દાદા ભગવાન નોય. આ દાદા ભગવાન ત્યારે કહેવાત કે ભગવાન મહાવીરના જેવું બને. આત્માના જેવો જ દેહ થઈ ગયો હોત તો આ પણ દાદા ભગવાન કહેવાત. પણ આ અમારી હજુ ખૂટે છે 4 ડિગ્રી. જો આ 4 ડિગ્રી પૂરી થઈ જાય તો આ મૂર્તિ આખી ઘડાય, પછી એ દર્શન કરવાના. પણ મહી તદ્દન છૂટો પડી ગયો છે. આ દેહથી આત્મા નિરંતર જુદો ને જુદો જ રહે છે, એક ક્ષણવાર ભેગો થયો નથી. પણ છતાંય મારે નમસ્કાર કરવા પડે. 4 ડિગ્રી ઓછી છે એટલે. અને તમને કહું છું કે ભાઈ, તમે દાદા ભગવાનને નમસ્કાર કરો, આ પ્રમાણે કરજો હવે. અને નિરંતર આ બોલવાનું રાખો તમારું. આ ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. આવી કેશ બેંક કોઈ વખત નીકળી નથી.
14 લોકનો નાથ દેખાડે આ દોષો.
આપ જે કહો છો ને કે મહી 14 લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે, તો એ 14 લોકનો નાથ જે આપને પ્રગટ થયેલો અનુભવમાં આવે છે, એ કઈ રીતે અનુભવ છે આપનો?
શું અનુભવ જોઈએ?
14 લોકનો નાથ જે કહો છો ને, જે 14 લોકનો નાથ છે મહી બેઠેલો, તે પ્રગટ થયેલો છે, તો એનો અનુભવ આમ એની સ્વસત્તાને લીધે રહે?
નહીં, અભેદતા લાગવી જોઈએ ને, એકતા લાગવી જોઈએ બધા સાથે. જગતના જીવ માત્ર જોડે એકતા લાગવી જોઈએ, ભેદાભેદ ના લાગવું જોઈએ.
એટલે આપને આમ સ્પષ્ટ એકતા લાગે?
એકતા જ લાગ્યા કરે, એટલે કોઈનો દોષ દેખાય નહીં, નિર્દોષ જ દેખાય બધું. આ બધું જોયું એ જ પૂર્ણ દશા. પછી અનંત શક્તિઓ હોય પાર વગરની.
એ શક્તિઓ કેવી? આપણને શક્તિઓની બધી ખબર પડે ને?
બધું હોય ને, શક્તિઓ બધી હોય, પણ આ બધી સંસારમાંથી મુક્ત કરનારી શક્તિઓ. સંસારી શક્તિઓ નહીં, સંસારમાંથી મુક્ત કરનારી. એટલે બધાને અડચણ હોય તે પ્રમાણે કહી આપે ને પણ કે ભાઈ, તું આમ કરજે, તું આમ કરજે.
એટલે શક્તિઓ અનુભવમાં આવે આપને?
બધી અનુભવમાં આવે અને પ્રગટ થાય. આ મારું નથી એમ કહીએ છીએ એનું શું કારણ? કે અમારામાં કિંચિત માત્ર દોષ, કે જેને આ જગત સમજી ના શકે એવા સૂક્ષ્મતમ દોષો, તે પણ એ દેખાડે અમને. એટલે એ દેખાડનાર છે ને અમે જાણનાર છીએ. એમના દેખાડવાથી જાણ્યા અમે આ દોષને. એટલે એ જો પૂર્ણ અવતાર છે, પૂર્ણ દશા છે, 14 લોકનો નાથ પૂર્ણ પ્રગટ, કોઈ દોષ દેખાડ્યા વગર રહે નહીં. આ તમને તમારી સ્થિતિ પ્રમાણે એ પ્રગટ થાય અને પછી તે પ્રમાણે તમને દેખાડે.
દોષ હોય ત્યાં સુધી નહીં પોતાની દશા.
દાદાજી, 14 લોકનો નાથ પ્રગટ થયો ત્યારે તમને ખબર કેવી રીતે પડી? અંદર બધું ખુલ્લું થયું, એ વખતે શું અનુભવ થયો? સ્થિતિ ખબર પડી?
બધા જ અનુભવ થાય ને. એ દશાની શક્તિ ઉત્પન્ન થઈ એ દેખાય ને પોતાને. પોતાને એ શક્તિ ઉત્પન્ન થઈ એ દેખાય બધી.
સાવ બધું જુદું થઈ જાય?
ના ના, શક્તિ બધી એવી સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થતી દેખાય. બધું જ દેખાય, પણ જગતને કામનું નહીં ને, જગત તો પૌદ્ગલિક વસ્તુ ખોળે, સૂક્ષ્મતમ દોષો બધા જ દેખાડે, એકેય બાકી ના રહે, પૂર્ણ થવું તે દશા ઉત્પન્ન થાય પોતાની, જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં, ભલે ગમે તે સૂક્ષ્મતમ પણ દોષ હોય ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં, પોતાનું કહેવું એ જોખમ છે, લોકોને સમજણ ના હોય તો જોખમદારી લે, પણ સમજણવાળો તો કોઈ જોખમદારી લે નહીં ને।
ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન।
પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય।
આ રીતે કોઈ ભગવાન થયેલો?
જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની ભૂલ પોતાને જડેલી અને ભૂલને ભાંગેલી તે જ ભગવાન થયેલા। એ ભૂલ રહે નહીં એવી રીતે ભૂલને ભાંગી નાખે, બધી ભૂલો દેખાય। સ્થૂળ ભૂલો તો સામસામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય, પણ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધિ આવતી જાય। હવે ભૂલ કોને દેખાય? ત્યારે કહે, ભૂલ વગરનું એનું ચારિત્ર શ્રદ્ધામાં છે પોતાને, અને ભૂલવાળું વર્તન વર્તનમાં છે એને ભૂલ દેખાય। ભૂલ વગરનું ચારિત્ર એની શ્રદ્ધામાં હોય, ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય, અને ભૂલવાળું વર્તન એના વર્તનમાં હોય, તો એને અમે છૂટો થયેલો કહીએ છીએ। ભૂલવાળું વર્તન ભલે રહ્યું, પણ એના દર્શનમાં શું છે? એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ રહિતનું ચારિત્ર કેવું હોવું જોઈએ? એ મય દર્શનમાં હોવું જોઈએ। દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ ન રહે એવું દર્શન હોવું જોઈએ, તો જ ભૂલ દેખાઈ જાય ને। દેખનારો ક્લિયર હોય તો જ દેખી શકે। તેથી અમે કહીએ છીએ ને કે 360° જે ભગવાન છે તે સંપૂર્ણ ક્લિયર છે, સંપૂર્ણ ચોખ્ખા છે, અને અમારું હજુ અનક્લિયરન્સ દેખાડે છે। આ જ્ઞાન મળ્યા પછી બધાને બે તો થાય જ, પેલામાં પણ બે હોય છે, જેને જ્ઞાન ના મળ્યું હોય તેને બે હોય છે, અને આ પણ બે હોય છે। આ જ્ઞાન પછી અંદરને બહાર જોઈ શકે, તે અંદર ભૂલ વગરનું ચારિત્ર આ છે એવું એ દર્શનમાં જોઈ શકે, અને ભૂલ વગરનું ચારિત્ર જેટલું એના દર્શનમાં ઊંચું ગયું એટલી છે તે ભૂલો એને દેખાય। મહી જેટલું ટ્રાન્સપરન્ટ પારદર્શક ને ક્લિયર થયું, અરીસો શુદ્ધ થયો કે તરત મહી દેખાય, એમાં જળકે ભૂલો। તમારે ભૂલો જળકે છે કે મહી?
દેખાય છે। ભૂલ વગરનું ચારિત્ર જેના દર્શનમાં હોય અને ભૂલવાળું ચારિત્ર જેના વર્તનમાં હોય એટલે દેખાય,
એટલે તરત ખબર પડે કે પેલું ભૂલ વગરનું, એટલે ભૂલ વગરનું ચારિત્ર દર્શનમાં હોય તે કહી આપે કે આ ભૂલ થઈ।
નિષ્પક્ષપાતી દ્રષ્ટિ દેખાડે નીચ દોષો।
સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં, કારણ કે હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાયો ડમરો છું એમ રહે। અને સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન વચન કાયા પર તમને પક્ષપાત ના રહ્યો, તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય। જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય, એ પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, વીર ભગવાન થઈ ગયો। આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો, કારણ કે હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય। કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય। પહેલાં તો હું જ છું એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય એટલે બીજાના દોષો ના દેખાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે આ જ્ઞાન પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ત્યાં દોષ કોને અપાય? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે, ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં. ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે.
અનંત અવતારોનું પૃથક્કરણ.
આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે, ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલા બધા પૃથક્કરણ થાય, 80 વર્ષમાં કેટલાક પૃથક્કરણ થાય તે. આ તો કેટલાય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.
આટલા બધા અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય?
આવરણ તૂટ્યું એટલે. મહી જ્ઞાન તો છે જ બધું, આવરણ તૂટવું જોઈએ ને. સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય. બધા જ ફેઝિસ, બધી જ અવસ્થાનું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક ફેઝિસમાંથી હું પસાર થયેલો છું અને દરેક ફેઝનો એન્ડ મેં લાવી નાખેલો છે. ત્યાર પછી જ્ઞાન થયેલું છે આ.
પ્રગટે કેવળ જ્ઞાન અંતિમ દોષ જતા.
મારામાં ભૂલ જ નથી એવું તો ક્યારેય ના બોલાય. બોલાય જ નહીં, કેવળ થયા પછી જ ભૂલો ના રહે. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો. તે બંને સમકાલીન હતા. છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળ જ્ઞાન ઊભું થવું એવો નિયમ છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આ તો દિવસે કોથળામાં આત્માને પૂરી રાખે તો કેમ ચાલશે? દોષો જોતા જઈને ધોવાથી આગળ વધાય, પ્રગતિ થાય. નહીતર પણ આજ્ઞામાં રહેવાથી લાભ તો છે, તેનાથી આત્મા જળવાઈ રહે.
ક્ષણે ક્ષણે દોષ દેખે ત્યારે કામ થાય.
દાદાએ કહ્યું છે, તારી જ ચોપડી વાંચ્યા કરે, બીજી ચોપડી વાંચવા જેવી નથી. આ પોતાની જે પૂતગલ ચોપડી છે, આ મન વચન કાયાની, એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી.
આ વાંચવું સહેલું નથી બા, એ વીરનું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી, અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ પણ મહાવીર ભગવાન જેવું ન રહેવાય, એ તો વીર રહી શકે. અમને તો 4 અંશે ખૂટતા, એટલું ના ચાલે ને ત્યાં આગળ. પણ દ્રષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની. તીર્થંકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે, એમના જ્ઞાનમય જ પરિણામ હતા. જ્ઞાનમાં કેવું રહેતા હશે? એવું કયું જ્ઞાન બાકી છે એમને કે એમાં રહેવા જેવું એમને હોય? જે કેવળ જ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, એવું કયું જ્ઞાન બાકી છે એમને કે તેમાં રહેવા જેવું હોય? ત્યારે કહે, પોતાના એક પૂતગલમાં જ દ્રષ્ટિ રાખીને જોયા જ કરતા હોય. નિરંતર એક જ પૂતગલમાં દ્રષ્ટિ રાખે, એક પૂતગલમાં બધા જ પૂતગલનું જે છે પોતાના પૂતગલનું જ જોવાનું છે, કે જે જોવાથી વિલય થઈ જાય. આત્મા નિર્દોષ છે પણ નિજ દોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થયા એટલી મુક્તિ અનુભવાય. કોઈ કોઈ દોષોને તો લાખ લાખ પડ હોય એટલે લાખ લાખ વાર જોઈએ ત્યારે એ નીકળતા જાય. દોષો તો મન વચન કાયામાં ભરેલા જ છે. અમે જાતે જ્ઞાનમાં જોયું છે કે જગત શેનાથી બંધાયું છે. માત્ર નિજદોષથી બંધાયું છે. નર્યો ભૂલોનો ભંડાર મહીં ભરેલો છે. ક્ષણે ક્ષણે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. આ બધો માલ તમે ભરી લાવ્યા તે પૂછ્યા વગરનો જ ને. શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું એટલે ભૂલો દેખાય, છતાં ભૂલો ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય.
કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ ચાલુ રહે.
મોક્ષે જવાની કંઈક ભાવના હોય, જે કંઈ પ્રાપ્ત કરવાની ભાવના હોય ને, તેની મય તન્મયાકાર વૃત્તિ રહે એટલે એ બાજુની તીવ્રતા હોવી જોઈએ. તીવ્રતા એટલે પોતાનો જબરજસ્ત પુરુષાર્થ હોવો જોઈએ. પુરુષાર્થ તો પુરુષ થયા વગર પુરુષાર્થ થાય નહીં. જ્યાં જાગૃત થયો એટલે પોતાની ભૂલો દેખાવા માંડી, નિષ્પક્ષપાતપણે દેખાવા માંડ્યું. ચંદુભાઈનો એક એક દોષ સમજતા થાય ત્યારે નિષ્પક્ષપાતપણું થયું, ત્યારે જજમેન્ટ પાવર આવે, નિર્ણય શક્તિ આવે, ત્યાર પછી પુરુષાર્થ ખરો મંડાય. આપણા વાણી વર્તન ને વિનયમાં ફેર થાય છે કે કેમ એ પણ આપણે સ્ટડી કરતા રહેવું જોઈએ. થોડી થોડી વાણી ફરતી જાય છે કે નહીં, દાદાના જેવું થવું જ પડશે ને, તો જ મોક્ષે જવાશે. મોક્ષમાં તો એક જ જાતની ક્વોલિટી ને, સોએ સો ટચ પૂરા ને, એમાં દસ ટચ ચાલે કંઈ? એટલે આખો શુદ્ધિકરણનો માર્ગ છે આ. જય સચ્ચિદાનંદ.